તારીખ 9/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 83 અને 84 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51.
પ્રશ્ન શું છે? 69 પાને પ્રશ્ન છે.
મંગલ આશીર્વાદ આપો.
આશીર્વાદ આપો. એમાં વેદ જ્ઞાનની ચર્ચા કરી છે. આશ્રવો મલિન છે, આત્મા પવિત્ર અને ઉજ્જવળ છે.
બરાબર.
ત્રણેય કાળે આશ્રવ મલિન છે, આત્મા નિર્મળ પવિત્ર નિર્મળ ને પવિત્ર કે છે, પવિત્ર ને નિર્મળ કે છે, ઉજ્જવળ છે ને પાવનતાથી ભરેલા આત્માને પ્રગટ કરવા જેવો છે, પરમ પવિત્ર છે, જેમાં થઈ પણ નથી, થવાની કોઈ શક્તિ એવી પવિત્રતાથી ભરેલા આત્માને પ્રગટ કરવા જેવો, અનુભવ કરવા જેવો છે, એનો તેનું ધ્યેય રાખવા જેવું છે, એટલે એનું અવલંબન લેવા જેવું છે. હું આવો છું એમ અવલંબન લેવા જેવું છે, તેનું લક્ષ્ય કરવા જેવું છે, જ્ઞાનમાં જ્ઞાનના લક્ષ્યમાં એ રાખવા જેવું છે, સ્મરણમાં નહીં પણ, અને તે તરફ પરિણતિ કરવી, આત્માનો રસ, આત્મરસ ઉત્પન્ન કરીને એની પરિણતિ પ્રગટ કરવી. લક્ષ છે એ હંમેશા આવીએ છે. સ્મરણ વિસ્મરણતાને પ્રાપ્ત થાય છે ત્યારે લક્ષમાં એવું બનતું નથી, એ સતત રહે છે. આત્માનો અને વિભાવનો સ્વભાવ ઓળખીને તેના ભેદ પાડીને સ્વમાં એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્ત બુદ્ધિ કરવા જેવી છે. બુદ્ધિ એટલે અભિપ્રાય. આત્મા અને વિભાવનો સ્વભાવ ઓળખીને ઓળખવાના કાળમાં અભિપ્રાયનો ફેરફાર થઈ જાય છે કે આ આત્મા સ્વરૂપથી એકરૂપ છે, અભેદ છે અને વિભાવથી જુદો છે, એવું ભેદ પાડીને ઓળખાણપૂર્વક ભેદ પાડતા આ બુદ્ધિમાં ફેરફારો થાય છે. જે પરમા એકત્વ બુદ્ધિ છે એ વિભક્તપણો પામે છે, એવો અભિપ્રાય નો ફેરફાર ઓળખાણ વિના જ્ઞાન લક્ષણથી જુદો ઓળખે ત્યારે જુદાપણાનો અભિપ્રાય થાય, અને ભેદ જ્ઞાન દ્વારા તે કેળવાય, કેળવાયને અનુભવ સુધી પહોંચે. પરનું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે એવી કર્તા કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે, ચૂકી ગયો છે. અનાદિથી પરથી અભિન્ન બુદ્ધિને લીધે, પરથી અભિન્નપણાની અને રાગથી અભિન્નપણાની બુદ્ધિ હોવાને લીધે એને એકત્વ બુદ્ધિ કહે છે. કર્તા કર્મની પ્રવૃત્તિ પણ ત્યાં થાય છે. કર્તા કર્મ પણ અભેદ દ્રવ્યમાં હોઈ શકે, ભિન્નપણામાં હોઈ શકે નહીં. કોઈ ભિન્ન પદાર્થમાં કર્તા પણ ન થઈ શકે. પરમાને વિભાવમાં કર્તા કર્મ પણ થાય છે, એ એકત્વ બુદ્ધિને લઈને થાય છે, અને એના ફળ સ્વરૂપે પોતાને ચૂકી જાય છે, પોતાને ભૂલી જાય છે. પોતાને ભૂલી ગયો છે પણ સ્વભાવનું પરિણમન કરનારો તે હું, અને સ્વભાવ મારું કાર્ય એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. ઉપયોગપૂર્વક પરિણતિ થાય છે અને પરિણતિ પાછી ઉપયોગને ઉત્પન્ન કરે છે, એટલે પરિણતિની પ્રધાનતાથી વાત કરી છે. સ્વભાવનું પરિણમન કરનારો તે હું, સ્વભાવરૂપ પરિણમન કરવું તો કરનારો છું, અને મારું સ્વાભાવિક કાર્ય સિવાય મારું કોઈ કાર્ય નથી. એવી પરિણતિ થઈ જવી જોઈએ, એ પરિણતિ મુક્તિનું કારણ છે, ઉલટી સંસારનું કારણ છે, અને આ સુટી પરિણતિ મુક્તિનું મોક્ષનું કારણ છે. આત્મા જ્ઞાનનું ધામ, સુખનું ધામ છે. આત્મા જ્ઞાન અને સુખનું ધામ છે. એની પરિણતિ પ્રગટ કરવી, એનો રસ લઈ લઈને પરિણતિ પ્રગટ કરવી, પરિણતિ થઈ જવી જોઈએ. ચર્ચામાં એ વિષય ઘણી વાર આવતા, પરિણતિ થઈ જવી જોઈએ, કેમ કે મુમુક્ષુ અવસ્થામાં પરિણતિ થઈ જવી જોઈએ. મુમુક્ષુને યોગ્ય પરિણતિ થઈ જવી જોઈએ. એમ જેમ જ્ઞાન દશામાં આત્મામય પરિણતિ થઈ જાય છે, ભાવના છે, અર્પણતા છે, ભક્તિ છે, એ બધી પરિણતિ થઈ જવી જોઈએ. તો આગળ જ્ઞાન દશા પરદ્રવ્યનો આશ્રય અને લક્ષ, તે આશ્રવ છે. પરદ્રવ્યનો આશ્રય જે સતત રહ્યા કરે છે, તો આશ્રવ પણ સતત રહ્યા કરે છે, તે આશ્રવ છે. આશ્રય એટલે આધાર, આશ્રય એટલે આધાર, આધાર બુદ્ધિ છે ને, એટલે એ સતત એનો આશ્રય ચાલુ છે. હું શરીર વિના જીવી શકું નહીં, અનુકૂળતાઓ વિના જીવી શકું નહીં, અન્ન પાણી વિના જીવી શકું નહીં, અન્ન પાણી પ્રાપ્ત થાય એવા સાધન વિના જીવી શકું નહીં. હા, પછી પૈસા, પૈસાના પૈસા ઉત્પન્ન થવાના કારણો એ બધા એની અંદર આવી જાય છે. આના વગર ન ચાલે, આમ જોઈએ, જીવવા માટે આ જોઈએ, એને ચારિત્ર મોહ નથી લીધો, દર્શન મોહ માં લઈ ગયા છે, જૈસાના છે. આશ્રય ભાવ, આશ્રય બુદ્ધિ, આધાર બુદ્ધિ, એને કારણે આશ્રય ભાવની પરિણતિ થઈ જાય છે, અને એ પરિણતિને લઈને આશ્રય નિરંતર ચાલુ રહે છે. તે આશ્રય છે, તે પરાશ્રય ભાવ છે. સાધકને શુભભાવ વચ્ચે આવે છે ત્યારે દેવશાસ્ત્ર ગુરુનો આશ્રય હોય છે, પણ ચૈતન્યના આશ્રયપૂર્વક ધ્યેયપૂર્વક હોય છે સાધક, એટલે અહીંયા મોક્ષ માર્ગી લેવા, મોક્ષની વાત નથી. સાધક છે એ અહીંયા સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન વાળા, પાંચમા ગુણ સ્થાન વાળા અને છઠ્ઠા ગુણ સ્થાન વાળા, ત્રણ ગુણ સ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો ભાવ આવે છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભાવ આવે છે અને એનો આશ્રય હોય છે એમ કે છે. આશ્રય એટલે શું છે? ત્યાં ઉપયોગને અવલંબન આવ્યું એટલી વાત છે. આશ્રય બુદ્ધિ નથી, આશ્રય બુદ્ધિ તો ચૈતન્યના આશ્રયપૂર્વક અને ધ્યેયપૂર્વક હોય છે, ઉપયોગ જાય છે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે. એટલો આશ્રય પરસત્તાવલંબનશીલ જ્ઞાન લેવામાં આવ્યું છે, ગણવામાં આવ્યું છે. આશ્રય બુદ્ધિ એટલે એકત્વ બુદ્ધિ અભિપ્રાય, એ પરના આશ્રય બુદ્ધિ, આધાર બુદ્ધિ, આધાર બુદ્ધિ કયો કે આશ્રય બુદ્ધિ કયો, એ જ્ઞાન દશા પહેલા હોય છે. જ્ઞાન દશામાં પરની આધાર બુદ્ધિ કે આશ્રય બુદ્ધિ હોતી નથી, છતાં ઉપયોગ જાય છે ત્યારે એને અવલંબનને આશ્રય લીધું એમ કહેવામાં આવે છે. ચૈતન્યના એટલે સ્વ સ્વરૂપના આશ્રય પૂર્વક અને સ્વ સ્વરૂપના ધ્યેય પૂર્વક હોય છે. ચૈતન્યનો પોતાનો આશ્રય તે ખરો આશ્રય છે અને તે સ્વાધીનતા છે, એ સાચો આશ્રય છે. કેમ કે ત્યાં અભેદતા સધાય છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જાય તો પણ અભેદતા સધાતી નથી. દેવ શાસ્ત્ર ગુરુનો આશ્રય પણ પરાધીનતા છે, એ પણ પર છે, એટલે એટલો આશ્રય થાય ત્યાં પરાધીન પરિણામ થયા. તો જેટલો ઉદય ભાવ છે એ બધા એમાં પરાધીન પણ આવે છે. આત્માનું સાનિધ્ય પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. પહેલા એ પરિણતિ પ્રગટ થવી, મને આત્મા જ જોઈએ, મને આત્મા જ જોઈએ, મારું સ્વરૂપ જ જોઈએ, એ પરિણતિ થઈ જવી જોઈએ. સાનિધ્ય તો મળ્યું અત્યારે, દેવગુરુ શાસ્ત્રનું સાનિધ્ય તો મળ્યું, દેવગુરુ. પણ અંતરનું સાનિધ્ય કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે. મોક્ષ માર્ગ તો ત્યારે જયારે પોતાના સ્વરૂપનું સાનિધ્ય આવે ત્યારે. જ્ઞાની શાસ્ત્ર માં છે તો પણ એ મોક્ષ માર્ગ નથી. જ્ઞાની તો શાસ્ત્ર માં મોક્ષ માર્ગ માને છે, મને જ્ઞાન છે, આ મારું જ્ઞાન છે, જ્ઞાન છે તે મોક્ષ નું કારણ છે. જ્ઞાની તો પોતે પણ માર્ગ માનતા નથી, કેમ કે ઉપયોગ બહાર ગયો ને, ઉપયોગ બહાર નીકળા એ જમકા દૂત સમજો, અભિપ્રાય એમ છે. તો બધા જ્ઞાની નો અભિપ્રાય તો એક જ છે. અંતરનું સાનિધ્ય કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે. તેની જ સમીપતા, તેની જ અદ્ભુતતા લાવવા જેવી છે. તેના પરિણામ તે પરિણામ છે. જ્ઞાની ને પરિણતિ સ્વ આશ્રય ની ચાલુ છે. પણ જેટલા અંશે ઉપયોગ બહાર ગયો એટલો સંબંધ કર્યો, એટલો સંબંધ કર્યો પર સાથે, તે નિષેધ જે છે મોક્ષ માર્ગમાં તેનો નિષેધ છે એમ છે. ગુરુદેવ એમ કીધું કે અમે તો ભૂલ કરી એટલે અહીંયા આવી ગયા. શું કીધું કે અમારી ભૂલ થઈ ગઈ એમાં અમે અહીંયા આવી ગયા. ભગવાન નો પ્રત્યક્ષ યોગ, સિમંદર ભગવાન પાસે જતા હતા. મુમુક્ષુની વાત કરે ત્યારે મુમુક્ષુ મૂકીએ, સાહેબ અમારા સૌભાગ્ય હતું, અમારું સદભાગ્ય હતું એટલે આપની ભૂલ હતી માટે અહીંયા આવી
ગયા.
દરેકને પોતાની જગ્યાએ ઉભા રહીને વિચારવાનું છે. મોક્ષ જ્ઞાની ની જગ્યાએ ઉભા રહીને વિચારે તો ઊંધું થઈ જાય, ઉલટું થઈ જાય, અભક્તિ થઈ જાય. મોક્ષની જગ્યાએ ઉભા રહીને વિચારે તો એને ઉપકાર બુદ્ધિ થાય, ઉપકાર બુદ્ધિ થાય તો એને લાભનું કારણ થાય એમ છે. એની અંતર પરિણતિ જોવે તો જ એને ભક્તિ થાય. છે બે, એક નથી, છે બે. વજન ક્યાં જોવું એનો વિવેક પોતાને હોવો. વજન ઉલટું થાય તો નુકસાન થાય.
જિજ્ઞાસામાં તીવ્રતા આવી જોઈએ કે સ્વરૂપનો અવલંબન એને કયા પ્રકારે પરિણામ ચાલી રહ્યું છે.
એટલા માટે તો પુરાણ લેખા, પુરાણમાં મહાપુરુષો છે એના ઉદયના પ્રસંગો શું કરવા બતાવ્યા, ઉદયના પ્રસંગો બતાવવા માટે બતાવ્યા, એના વિભાવો બતાવવા માટે બતાવ્યા કે નહીં. એ વખતે પણ એની અંતર પરિણતિ છે એ બતાવવા માટે બતાવ્યું, કમ્પેરેટિવ સ્ટડી કરાવ્યો. જો આ એ કહેવા માંગે છે કોઈ પર પદાર્થ અદભુતતા રૂપે કે આશ્ચર્ય રૂપે નથી, એકમાત્ર સુખનું કારણ એવો આત્મા અદભુત અને આશ્ચર્યકારી તત્વ છે. એટલા માટે અદભુત અને આશ્ચર્યકારી છે કે નિગોદમાં અનંત કાળ રહે, પ્રચુર કષાય, અનંત કષાયની તીવ્રતા વાળી ત્યાં દશા છે, છતાં પણ આત્મા પોતાનું શુદ્ધત્વ છોડતો નથી. શુદ્ધત્વ છોડતો નથી એમ નહીં, પણ દશાની અંદર ઘણી મલિનતા, અનંતી મલિનતા હોવા છતાં પણ એક અંશ મલિન થતો નથી એમને અકબંધ રહે છે. એવું એનું શુદ્ધત્વ એક જ ગુણમાં આવી શકે છે, જેમ કે અસ્તિત્વ લ્યો તો નરકમાં અનંત વાર એને રાય રાય જેટલા ટુકડા કરે, કેટલી વાર એનો હિસાબ નહીં એટલી વાર. નિગોદમાં શ્વાસોશ્વાસમાં અનંત વાર મરે, પણ એના અસ્તિત્વ ગુણમાં કાંઈ ફેર પડે નહીં. થોડુંક અસ્તિત્વ ઓછું થાય એવું તો બને કે નહીં. અસ્તિત્વ ગુણની પર્યાય એનું સત્તા અને ક્ષેત્ર છે, એના ક્ષેત્રમાં ફેર પડે કે નહીં. જ્ઞાન થાય ને ક્ષેત્ર પણ આંગુળના અસંખ્યાતમાં ભાગમે થઈ જાય. આંગુળ છે એ ક્ષેત્રનો માપમાં કર્ણાનું યોગમાં પ્રકાર છે, પરમાણુ જેટલો એના અસંખ્યમાં ભાગે જાય તો પણ અસ્તિત્વ એમ એમ એટલું ને એટલું રહે. એવું આત્મ સ્વરૂપ અદ્ભુત અને આશ્ચર્યકારી છે. એમ કહેવાય છે કે આત્માના ત્રિકાળ અસ્તિત્વ પાસે મરણ શબ્દ એ કેવળ જૂઠ છે. કેવળ જૂઠ છે, જૂઠાણું છે. હા, કેમ કે કોઈ આત્માનું મરણ થતું નથી. ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, પર્યાયથી પર્યાયાંતર થાય, પણ કોઈનું મરણ થાય એ કલ્પના માત્ર છે, બીજું કાંઈ નથી. કોઈ જીવનું મરણ થાય, કોઈ આત્માનું મરણ થાય એ વસ્તુ સ્થિતિ નથી. મરણ શબ્દ નું વાચ્ય શું? શબ્દ તો વાચક છે. તો કે દેહ ને આત્મા જુદા પડ્યા એનું નામ મરણ કીધું. મરણ એટલે નાશ થવો. તો કે આત્માનો નાશ થયો કે નહીં? તો દેહ ના પરમાણુ નો તો કે ના, એનો એક પરમાણુ નો નાશ નથી. તો પછી મરણ કોનું?
હે,
કલ્પના થઈ કે નાશ થઈ ગયો, સંબંધ છૂટ્યો. સંબંધ નું મરણ જરૂર થયું. કોનું મરણ થયું? સંબંધ નું મરણ થયું છે. આત્માનું મરણ થયું છે કે શરીરના પરમાણુ નું મરણ થયું છે? સમયે ભાવ મરણ તો ચાલુ છે. અને શુદ્ધ પર્યાય હોય તો એનું આયુષ્ય જ એક સમયનું છે. એક સમય પછી શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય, એનો સ્વભાવ છે. સમયે સમયે જન્મવું, સમયે સમયે મરવું એ પર્યાય નો સ્વભાવ છે. અને ક્યારે જન્મવું નહીં ને ક્યારે મરવું નહીં એ આત્માનો સ્વભાવ છે, એ વસ્તુનો સ્વભાવ છે. આત્માનો કયો કે પ્રત્યેક વસ્તુનો એ સ્વભાવ છે. દુખી ન થવું હોય તો અનાદિ અનંત એવા સ્થિર તત્વ નું અવલંબન લેવું. બધી પૂર્વક સકાળ નીકળને કા સકાળ આતા હે તો નીકળ જાતા હે. વહાં કોઈ મન બુદ્ધિ હૈ, બુદ્ધિ પૂર્વક કા પુરુષાર્થ ભી અંતરનું સાનિધ્ય પ્રગટ કેમ થાય તે કરવા જેવું છે. તેની જ સમીપતા અને તેની જ અદ્ભુતતા લાવવા જેવી છે. કેમ કે એટલું સામર્થ્ય છે, અદ્ભુત સામર્થ્ય છે, હદ નહીં એટલું સામર્થ્ય છે. નાશ થવાનો પ્રશ્ન નથી, ડેપ્રિસિએશન આવતું નથી, ઘસારો પહોંચતો નથી. શક્તિ શક્તિમાંથી વ્યક્તિ થાય એને શક્તિનો વપરાશ કહે છે. અનંતકાળ પર્યંત એનો વપરાશ થવા છતાં એમાંથી કાંઈ ઘટતું નથી. ઘણું વાંચે, ઘણું સાંભળે તેથી જ્ઞાન ઘણું વપરાય તો ઘટક વધે તો વધે છે. વપરાતા વધે, જગતમાં તો ચીજ વપરાતા ઘટે છે. આ સ્વભાવ એવો છે કે વપરાતા વધે એટલે આશ્ચર્યકારી.
સ્વક્ષેત્ર છોડ્યા વિના બધાને કેવું માપી જશે?
કેવું જ્ઞાન? સ્વરૂપમાં રહીને, સ્વરૂપના અવલંબનમાં રહીને લોકાલોકને પ્રકાશે. અને અનંત કેવળ જ્ઞાનની, અનંતકાળની પર્યાયો ઉત્પન્ન થવા છતાં સર્વજ્ઞ શક્તિ એટલી ને એટલી, એવી ને એવી રીતે, એવું પોતાનું અનંત મહિમાવંત પોતાનું સ્વરૂપ છે. એને ભૂલી ગયો એટલે દીન થઈને ફરશે. પછી એમ કે બીજા અનંતતા હોય તો આવી જાય. મર્યાદા હોય, અગ્નિ કેટલાને બાળે, કેટલું ઘાસ હોય તો બાળે, કેટલું રૂ હોય તો બાળે, અમુક પછી તો અગ્નિ ની શક્તિ પૂરી થાય કે સવાલ જ નથી, એવું છે. એકમાત્ર સુખ નું કારણ એવો આત્મા અદ્ભુત અને આશ્ચર્યકારી તત્વ છે. એનું સુખ પણ ખૂટતું નથી, એની શાંતિ ને આનંદ પણ ખૂટતો નથી, વધતો જાય. તેનું આશ્ચર્ય કરવા જેવું છે, તેનો મહિમા લાવવા જેવો છે. ભજન રીતે જ ત્યાં જાય. નિત્ર 12માં ભજન જશે ક્યાંય. જો પોતાનું ભજન નહીં આવે તો 12માં ભજન જશે. નાયક ના ધ્યેય પૂર્વક નું જીવન તે ખરું જીવન છે. નાયક ના ધ્યેય પૂર્વક નું જીવન તે ખરું જીવન છે. ધ્યેય બંધાઈ જવો જોઈએ, એ સાચું પરિણામ. જીવન એટલે પરિણામ છે.
જાણે
અદભુત હતા એટલે એમ કે એમનો ઉપયોગ બહાર ગયો ઉપદેશ આપ્યો ત્યારે તો વાણીનો જન્મ થયો. વાણી તો પરદ્રવ્ય છે પણ છતાં ઉપયોગના નિમિત્તે પ્રગટેલી છે. એના નિમિત્તે બીજાને જ્ઞાન થઈ જાય તો એ કેવા. ત્રીજે તરફેટે પણ બીજાનું શાશ્વત આત્મકલ્યાણ થઈ જાય તો એ દ્રવ કેવું. એમ કે આત્મા એનાથી એમની જ્ઞાન દશા અલગ છે. કેમ કે આત્મા એમનો શાશ્વત સાધક દશા ક્ષણવર્તી. એ જ્ઞાન દશાને નિમિત્તે ઉપયોગ બહાર આવ્યો એ વળીથી જુદો પડ્યો. એ ઉપયોગના નિમિત્તે વાણી નીકળે એથી જુદી. એ વાણીના નિમિત્તે બીજાને જ્ઞાન થી એમ ચોથી પેઢીએ કામ થયું.
પોતે નિયાલ થઈ ગયા.
સીતાજી નો સ્વયંવર કર્યો જનક રાજાએ ત્યારે મંત્ર વાળું ધનુષ મંત્ર ને ઉપાડી શકે એની સાથે સીતાના લગ્ન થશે. કેટલાક બળવાન પહેલવાન ચડાવતા ચડાવતા જવાનું, થોડાક પાંચ જાય તો કરંટ એટલો ચાલતો, કરંટ એટલો હતો ઉડી ઉડી નાખા પડે એને પહેલવાન. કેટલાક નજીક જઈ શક્યા પણ અડી ન શકે, આવે ત્યાં ફેંકાવા. કેટલાક નજીક જઈને ઉભા રહી શકતા હતા પણ અડી શકતા નતા. કેટલાક અડવા જાય ત્યાં અડીને રામચંદ્રજી ગયા. ગુરુ કરંટ લઈ ગયો વાણીના નિમિત્તે આત્મા પ્રગટ્યો, તો એ વાણીનું જે પ્રભાવ છે, એ વાણીની અંદર જે એનું રહસ્ય છે, વાણીમાં એમને એમનું રહસ્ય જોયું ને, તો એ અદભુત હતા. એક વચન માત્ર થી આખો સંસાર જેનો નાશ થઈ જાય, ગુરુદેવ પોતે કેવા એમ કે જેના વચન માત્ર થી મારો આખો સંસાર નાશ થઈ ગયો.
ગુરુદેવજી
પોતાના દ્રવ્ય માટે આશ્ચર્ય થતું, પોતાને થતું હતું. આ દ્રવ્ય જ કોઈ આશ્ચર્યકારી છે. 103 ડિગ્રી તાવ હોય તો એને ખબર પડે નહીં કે મને તાવ છે, શરીર ઉષ્ણ છે એમ કે જરા જો જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થાય એને જ એનો મહિમા આવે, એ મહિમાવાન છે એમ સમજાય. જ્યાં સુધી પોતાના આત્મા ઉપર ઉપકાર ન થયો હોય ત્યાં સુધી બીજું કઈક, કેમ કે એને ગુરુદેવ કોઈ અદભુત હતા. પંચમ કાળના જીવોના મહાભાગ્ય કે તેમની વાણી અને એવા ગુરુદેવ સંયોગ મળ્યો, એ પણ બહુ મોટું ભાગ્ય છે એમ ગણાય છે. એ આશીર્વાદની વાત કરો. મહાત્માની વાત કરી અને વાત કરી રીતે આવે પોતાને કામની કેટલી અને પોતાને લેવી કઈ રીતે, એ તો એને પોતે વિવેક કરવો જોઈએ. અને નો વિવેક થાય તો માર્ગદર્શન માંગવું જોઈએ. બહારમાં આધાર બુદ્ધિ પરદ્રવ્યોની કુટુંબની બીજી ત્રીજી ચાલુ હોય, અને દેવગુરુ શાસ્ત્ર ના આશ્રય ને પરાધીનતા લેવા જાય તો આવડું મજબૂત થઈ જાય. કુટુંબ નો આશ્રય આધારભૂત પોતાના પુરુષાર્થ ની ખામી ને લઈને કેટલાક વાક્યો પોતાના માટે વાપરેલા, આનો અર્થ આપણે આમ કરીએ, શબ્દ નો અર્થ આમ કરીએ પણ એમ લેવાનું નથી, ચોખવટ કરવી પડે. એમની ક્ષતિ, એમની ભૂલ એ પ્રકારથી જોવું નહીં, નેત્ર ભક્તિ ના પરિણામ થઈ જશે. તો બીજા જે પોતાની
ભૂલ ને લઈને સત્પુરુષ ની ભૂલ બતાવે, પોતે ભૂલ્યો છે એની ભૂલ તો પકડાતી નથી, એટલે સત્પુરુષ ની ભૂલ બતાવે.
સ્વભાવ હાથ આવતો નથી અને વિકલ્પ નું જોર વધી જાય છે તો અમારે શું કરવું, પ્રશ્ન શું થાય? સમાધાન, સ્વભાવ ને પ્રયત્ન કરીને ગ્રહણ કરવો, વિચારવો એક વાત છે અને ગ્રહણ કરવો બીજી વાત છે.
ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ
થાય, વિચારમાં તર્ક અને અનુમાન પદ્ધતિ છે, એ વિચાર પદ્ધતિ છે જેમાં તર્ક અને અનુમાન છે. ગ્રહણ કરવામાં અનુભવ પદ્ધતિ છે, ગ્રહણ કરવામાં વિચારવું એ પણ જ્ઞાન ની પર્યાય છે, અનુભવ કરવો એ પણ જ્ઞાન ની પર્યાય છે. અહીંયા અનુભવની મુખ્યતાથી વાત છે. સ્વભાવને પ્રયત્ન કરીને ગ્રહણ કરવો એટલે સ્વભાવ છે એને વિચારનો વિષય ન બનાવવો પણ અનુભવ જ્ઞાનનો વિષય બનાવવો. એમ ખાવાની ચીજ ને જ્ઞાનેન્દ્રિયનો વિષય ન બનાવો પણ જીભનો વિષય બનાવો, તો પેટ ભરાય, તો પુષ્ટિ થાય. વખાણ સાંભળે, મીઠાઈના વખાણ સાંભળે, પેટ ન ભરાય. મીઠાઈના દર્શન કરે, ગોઠવીને પછી પગે લાગે તો પેટ ન ભરાય. દર્શન કરવાથી પેટ ન ભરાય, કાને સાંભળવાથી એને હુંઝા કરે તો પણ પેટ વાસ બહુ સારી આવે, મીઠી મીઠી પેટ ન ભરાય, ખાય તો પેટ ભરાય. એમ વિચાર કરે આત્મા ની શક્તિ ન વધે, અનુભવ કરે આત્મા ની શક્તિ પ્રગટ થાય. એટલે વિચારનો વિષય નથી પણ અનુભવનો વિષય છે, એટલે અનુભવથી એને ગ્રહણ કરવો.
સુગંધી સાહેબે લીધું છે, આત્મા કો ધારણા કી તિજોરીમાં બંધ કરતી હૈ, આત્માને ધારણાની તિજોરીમાં બંધ કરતી હૈ.
હા, પછી જે અનુભવ પદ્ધતિ નથી ચડતા એને વિચારમાં લઈને ધારણામાં લઈને એમાં પૂરી દે છે, એમ કે છે. પણ ખરેખર પોતે ધારણામાં પુરાઈ ગયો એમ, એમ કેમ છે, પોતે ધારણામાં જરૂર પડે તારે પેમેન્ટ કરી ના શકે, લેવાયો હોય, માલ જેનો લીધો હોય લેવાયો હોય, પૈસા તો રૂપિયા તમારે તિજોરીમાં પડ્યા પણ ચાવી નથી, શું કરું? તો એ તમે જાણો, મારે તો જોઈએ, તમારી ચાવી ખોવાઈ ગઈ તો પેમેન્ટમાં તમે ફેલ થાવ છો, મને તો કઈ એમાં મળતું નથી. એમ જે જ્ઞાન આત્માનું ધારણાની તિજોરીમાં પૂરાઈ ગયું, આકુલતાને અશાંતિ થાય ત્યારે કામમાં આવે, એને વપરાશ નો થાય, એનો વાપરવાની જરૂર પડે. એમ શાંતિ ઉત્પન્ન કરી શકાય નહીં, શાંતિને દુઃખ ભોગવવું પડે. બધું તો ભૂલી જાય, વિકલ્પનું જોર ઊભું થાય ત્યાં બધું છૂટી જાય. પ્રજ્ઞાથી જુદો કરવો અને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, ભિન્ન પાડવો, શાસ્ત્ર વચન છે ને, એમ શાસ્ત્રમાં આવે છે, એ શાસ્ત્ર વચન છે. અવતરણ એટલે ભિન્ન કરીને અનુભવ કરવો, ભિન્ન પીડ્યા વિના અનુભવ નહીં થાય. જ્ઞાનને એક જ્ઞાન જુદું પડે તો આવે છે, એટલે જુદો પાડીને અનુભવ કરવો. કેમ કે ધારણામાં સમજો તું કે જ્ઞાન જુદું છે, ચૈતન્ય જુદું છે, રાગ જુદો છે, શરીર જુદું છે, તમે જુદો પાડ્યો, જુદો કરવો અને ભાવમાં ભેગો લઈએ, વિકલ્પમાં જુદો કરે એમ નહી.
જુદા કરવામાં
મન હોય છે, જ્ઞાન ને જુદું કરવાનું છે, મન થી નહીં.
જુદી કરતા ફેરા
એટલે જ્ઞાન ના, જ્ઞાન ના આધારે જ્ઞાન જાણન કરી એટલું જ્ઞાન લ્યો તો જુદું પડે. એટલું જ્ઞાન કોનામાં લેવું? જ્ઞાનમાં એટલું જ્ઞાન
મન હોય છે ખરો,
મનનું કામ વિચાર કરવાનો છે, કઈ વિચાર ન લેવો. મનના આધારે જુદો નહીં પડે, ગુરુદેવ પણ એમ જ કહેતા હતા, શાસ્ત્ર પણ એમ કહે છે, ને ગુરુદેવ પણ વિકલ્પનું જોર વધે તેને, તેની સામે પોતાનું જોર વધારવું. પેલા નો થાય પરિભ્રમણ ની વેદના એવા પેલા વિષય નથી. વિકલ્પ નું જોર વધે તેની સામે પોતાનું એટલે જ્ઞાન, પરિણતિ નું જોર વધે તો વિકલ્પ નું જોર તૂટે એમ છે. પોતે પોતાના સ્વભાવને ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો, પ્રજ્ઞાથી ગ્રહવો, મનથી ન લીધો જોઈએ, શું સ્વભાવને ગ્રહણ કરવો, એ પ્રજ્ઞાથી જુદો કરવો, પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, તે પોતાના હાથની વાત છે. વિકલ્પ નું જોર વધે તેને સામો ન જોતા સ્વભાવ નું જોર વધારવું, જ્ઞાન બળ વધારવું, વારંવાર આ જ અભ્યાસ કર્યા કરવો, તેમાં થાકવું નહીં. સ્વરૂપ નું અવલંબન છે એમાં વિકલ્પ નો જોર નથી લેવો, જ્ઞાન નો જોર લેવો. આજ્ઞા બળ વિકલ્પ એટલે વારંવાર પ્રેક્ટિસ કરવી, પ્રેક્ટિસમાં થાક નો
થાક લાગે
પ્રેક્ટિસમાં થાક લાગે, પ્રેક્ટિસમાં થાક